नमो सिद्धाणं नमो आयिर्याणं नमो उवजायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। जो हम पूज्य गुरुदेव जी ने प्रवचन सांभ्यु ने केटली सरस एक बात आई के मने आम थाय थोड़ी अपने रिपीट करवी जोईए एना जेवी हती। कर्म शब्द थी आप शू समझिए छे आज समय जागी परमागम एनो 30 नंबर नो कड़श एनु प्रवचन। अपने कर्म शू लगे कर्म एटले पेला जड़ परवानो અને પૂજ્ય ગુરુદેવ શ્રી કેટલા મીનિંગ કર્યા જુઓ। કર્મ એક જીવમાં શક્તિ છે, એ જીવ જ સૂક્ષ્મથી સ્થૂળ તરફ જાઉં છું। ગુરુદેવ શ્રી સ્થૂળથી સૂક્ષ્મ તરફ લઈ આવ્યા, આપણે આમથી આમ જે ઈઝી પડે થોડું સમજવા માટે। કર્મ એક જીવમાં શક્તિ છે એટલે ત્રિકાળી જીવ દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધાત્મા ભગવાન આત્મા એની અંદર પણ કર્મ છે। એ શું છે કે કર્મ નામની એક શક્તિ છે, ષટકારકમાં કર્મ નામની શક્તિ છે કે દરેક દ્રવ્ય પોતાનું પરિણમન કરી શકે છે, એવી પોતાના પરિણમન રૂપ પરિણમવાની શક્તિ એને કર્મ શક્તિ કહે। પછી જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણમાં જે એની પર્યાય થાય છે એને પણ એનું કર્મ કહેવાય છે। કેમ કે એ જ્ઞાન ગુણ છે, પણ જ્ઞાન ગુણની જે પર્યાય છે ને તો પર્યાયના જ જુદા જુદા નામમાં એને હાલત અવસ્થા દશા કર્મ બધું એવી રીતના કહેવાય છે। એટલે જ્ઞાન ગુણની અવસ્થાને એને કર્મ કહેવાય। જીવમાં રાગાદી ભાવ થયા તો એ રાગાદી ભાવ પણ જીવના ચારિત્ર ગુણની વિકારરૂપ અવસ્થા છે, એટલે એ પણ એનું કર્મ છે। એનું કર્મ કેમ છે? કેમ કે એ પણ એ ગુણની પર્યાય રૂપે છે ને। હવે પણ પછી શું કીધું, ગુણની પર્યાય રૂપે છે પણ એ શુદ્ધ જીવમાં નથી, એટલે જીવથી બહાર છે ભાવકર્મ। હા, એ ભાવકર્મ એ જીવના રાગાદી ભાવો પોતાની પર્યાય છે પણ સત્તાની બહાર છે। સત્તાની બહાર કેમ છે? કેમ કે પરદ્રવ્યના લક્ષ્ય થયા છે એટલે શુદ્ધ સત્તાની બહાર, બરાબર। પછી આ ત્રણ તો જીવની સત્તામાં, જીવના દ્રવ્ય ગુણ પર્યાયમાં જીવ્યું, દ્રષ્ટિના વિષયમાં ખાલી પહેલું, પછી બીજી બે પર્યાયો, હવે એનાથી બહાર। આ બહાર દ્રવ્ય કર્મ છે કે નહીં? જે રજકણ જે કારમાણ વર્ગણાઓ છે એ પણ કર્મ છે। એના પછી એનાથી હજી સ્થૂળ કે છે, છ દ્રવ્ય પોતાની પર્યાય રૂપ પરિણમે છે ને, તો છે છ દ્રવ્યમાં કર્મરૂપ શક્તિ છે। બોલો, આટલા બધા મીનિંગ પૂજ્ય ગુરુદેવ શ્રી સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી। આપણને શું લાગે, કર્મ એટલે જીવ જુદા કર્મ જુદા? કર્મ આપણને હેરાન કરે છે, કયું કર્મ હેરાન કરે છે અમારી? સૂક્ષ્મતાથી વાત સમજે ને, આખી વસ્તુ સ્વરૂપ એકદમ સમજાઈ જાય તો પછી આપણે તો શાદવાદી છે ને, પછી ગઈકાલે મધુમાસા સાથે પહેલો કળશ આપણે સમય દાદી પરમાગત એની ચર્ચા કરતા હતા ને, તો જ્યાં વિતરાગી હોય સર્વજ્ઞ હોય પછી એને પરમ બ્રહ્મ કહો, પછી એને બ્રહ્મા કહો, પછી એને વિષ્ણુ કહો, પછી એને શિવ કહો, તો સ્યાદવાદીને એમાં કાંઈ વાંધો નથી। એ આ બધા જ આપણા ઈષ્ટદેવ છે। કેમ કે વિતરાગી ને સર્વજ્ઞતા જેમાં છે એ બધા આપણા ઈષ્ટદેવ છે। ચાલો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એમાં 10મો અધિકાર મોક્ષ માર્ગ અધિકાર એની ચર્ચા ચાલુ છે। એમાં આપણે લાસ્ટ ટાઈમ 134 ક્વેશ્ચન સુધી વાત થઈ હતી, હવે આજે 135 થી આગળ ચલાવવાનું છે। જો વાત તેની ચાલે છે મોક્ષ માર્ગ અધિકાર, પણ એમાં વાત ચાલે છે 5 સમવાયની। એ 5 સમવાયમાં પણ એક્ઝામ્પલ તરીકે દ્રવ્યલિંગી મુનિરાજની શું અવસ્થા છે અને એમાં એમનું કામ કેમ નથી થયું એના એક્ઝામ્પલથી બધા સમવાયોને લઈને વારાફરતી વાત કરે છે। જેમણે પણ ખૂબ કમ્પાઇલેશન કર્યું છે, બહુ સરસ કમ્પાઇલેશન કર્યું છે જુદા જુદા શાસ્ત્રોમાં, એના રેફરન્સ લઈને કે પહેલા સૌથી પહેલા વાત થઈ કે કાળ લબ્ધિ, તો કાળ લબ્ધિ હજી એમની આવી નથી દ્રવ્યલિંગી મુનિરાજની, એટલે કાર્ય થતું નથી. તો કાળ લબ્ધિના બે પાંચ ક્વેશ્ચન લીધા. એના પછી હોનહાર ના લીધા. હોનહાર એટલે કે જે કાર્ય થવા લાયક છે તે, એમને સમ્યક દર્શન હજી થવા લાયક થશે ત્યારે થશે, હજી એ થવા લાયક નથી એટલે એમની હોનહાર હજી નથી. એના પછી પુરુષાર્થથી વાત ઉપાડી છે અને પુરુષાર્થના ઘણા બધા ક્વેશ્ચન છે, એની ચર્ચા આપણે અત્યારના ચાલુ છે. સ્વભાવ તો એમનામાં છે જ, સ્વભાવ તો એમનામાં છે, દરેકે દરેક જીવમાં સ્વભાવ તો છે જ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત, કાળ લબ્ધિ ને હોનહાર, પાંચ સમવાય થયા ને. તો અત્યારના પુરુષાર્થની વાત કરે છે અને પછી આજે નિમિત્તની કર્મની પણ વાત આપણને આવશે. જો લાસ્ટ ક્લાસમાં આપણે ત્રણ સિદ્ધાંતોની ચર્ચા કરી હતી, કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદ અભેદ વિપરીત. આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના રેફરન્સથી એની વાત કરી હતી કે જે પ્રયોજનભૂત કાર્ય છે, આપણને સુખી થવું છે, સુખી થવા માટેનું પ્રયોજનભૂત કાર્ય શું છે કે જીવનું સ્વરૂપ સમજીએ. જે મોક્ષનાથ પ્રકાશકમાં ચાર વસ્તુ આવે ને, દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ સમજે, સાત તત્વનું સ્વરૂપ સમજે, સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે અને પછી આત્માનું સ્વરૂપ સમજીને એમાં લીન થાય. હવે એ આપણે ન કરીએ અને આના સિવાય વિશ્વના જેટલા પણ ટોપિક છે, જેવી રીતના જ્યોતિષીના જ્ઞાનમાં એકદમ પારગામી થઈ જઈએ, સાયન્સમાં એકદમ એટલા પારગામી થઈ જઈએ, નોબેલ પ્રાઇઝ મળે, આ મળે, તે મળે, મેથેમેટિક્સમાં એકદમ નોલેજેબલ થઈ જઈએ, અહીંયાથી ચંદ્ર કેટલું દૂર છે અને સૂર્ય કેટલું દૂર છે બધું જાણી લઈએ, ઇતિહાસકાર એકદમ થઈ જઈએ, ઇતિહાસમાં આમ થયું તો આમ થયું તો આમ થયું તું, પછી એન્વાયરમેન્ટલિસ્ટ થઈ જઈએ કે આમ પેલું ગ્રહિત થાય છે અને ટેમ્પરેચર વધે છે અને આમ થાય. જ્યાં સુધી જે વસ્તુ કરવા લાયક છે એ નથી કરતા અને આજુબાજુની બધી કરીએ છે તેનાથી કાંઈ પ્રયોજન સજાતું નથી. ત્યાં મોક્ષના પ્રકાશકમાં એ પણ ઉદાહરણ આપ્યું હતું ને કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ દોરડીને સાપ કહે તો, દોરડીને સાપ કહે તો પણ એનું જ્ઞાન સમ્યક છે. કેમ કે પેલો જે વિષય છે એને અને આ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનને કાંઈ કોરિલેશન નથી. સમ્યક મિથ્યાનામ તેનાથી પડે છે કે આત્માનું સ્વરૂપ વ્યવસ્થિત જાણે છે કે નથી જાણતો એનાથી, એને બીજાના ટોપિકમાં જ્ઞાન ન બી હોય. અને મિથ્યા દ્રષ્ટિ જીવ છે દોરડીને દોરડી જ કહે અને સાપને સાપ જ કહે તો પણ એનું જ્ઞાન મિથ્યા છે. કેમ કે જે પ્રયોજનભૂત વસ્તુ છે એમાં એને આ ત્રણ પ્રકારના દોષ આવે છે. કારણ સાચા કારણને ઓળખતો નથી એને કારણ વિપરીતતા છે, સાચું સ્વરૂપ ઓળખતો નથી એને સ્વરૂપ વિપરીતતા છે, અને કઈ વસ્તુ ભેદરૂપ છે કઈ વસ્તુ અભેદરૂપ છે એ જાણતો નથી એને ભેદાભેદ વિપરીતતા છે. જો એક્ઝામ્પલ તરીકે આપણે જરા 132 ક્વેશ્ચન વાંચીએ એક મિનિટ. જો 132માં આ ત્રણેયનું સ્વરૂપ બહુ સરસ રીતે કહે છે, નિમિત્ત અને ઉપાદાન બંને ભેગા મળીને કાર્ય કરે એમ જાણે તેમાં જ્ઞાનમાં શું દોષ, કે નિમિત્ત ને ઉપાદાન બે ભેગા મળીને કાર્ય કરે છે એવું જાણે તેમાં શું દોષ. જો પહેલું, મૂળ ખરું કારણ તો ઉપાદાન છે તેને ન ઓળખ્યું અને નિમિત્ત ઉપાદાન બંને મળીને મૂળ કારણ થયા એમ કહેતા કારણ વિપરીતતા થાય છે. પછી બીજું, ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત ત્યાં ઉપસ્થિત હોય જ છે, તેથી નિમિત્તને ઉપચાર માત્ર કારણ કહેવામાં આવે છે. એવા સ્વરૂપને ન ઓળખે અને ઉપાદાન નિમિત્ત બે ભેગું મળીને કાર્ય થાય છે એમ કે તો સ્વરૂપ વિપરીતતા આવે છે. અને ત્રીજું, દરેક દ્રવ્ય હંમેશા પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકતા નથી એવી ભિન્નતા ન માને, ત્યાં ભેદ ન માને અને ત્યાં અભેદ કરી દીધું, ઉપાદાન નિમિત્ત બંને મળીને કાર્ય કર્યું એમ અભેદ કરી દીધું તો ત્યાં ભેદ અભેદ વિપરીતતા આવે છે. આ ત્રણ દોષને કારણે દરેક મિથ્યા દ્રષ્ટિ જીવનું જ્ઞાન મિથ્યા છે. જેવી રીતના હવે આપણે આપણું કરંટ એક્ઝામ્પલ લઈએ, આપણે જયારે નાના હતા ત્યારે આપણા
સ્કૂલ ની રમતો જુદી હતી. આપણે ક્રિકેટ રમતા હતા, ફૂટબોલ રમતા હતા, પેલું ભમરડો ને બધું રમતા હતા. આપણા જમાનામાં એ બધી ગેમ્સ હતી. હવે આજના છોકરાઓને એ બધી ગેમ્સ ના આવડે. આજના છોકરાઓને એનું આવડે ને, એને એનું ડિજિટલ આઈપેડ ને બધું એને એ આવડે. હવે આપણું જ્ઞાન ઓછું કે એમનું જ્ઞાન ઓછું? કોઈનું જ્ઞાન ઓછું વધારે નથી. એના વિષય જુદા છે, આપણા વિષય જુદા હતા, બરાબર. એવી જ રીતે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એનો વિષય જુદો છે, અને મિથ્યા દ્રષ્ટિ જીવનો વિષય સંસારમાં છે. ફરક એટલો છે કે આપણું આખું જ્ઞાન બહિર્લક્ષી છે, અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું જ્ઞાન ક્યાં છે? કે પોતાનો આત્માને સમજવા. ફરક ખાલી આટલો પડે છે. એટલે મોક્ષ માર્ગમાં જ્ઞાનનું કાંઈ ઇમ્પોર્ટન્સ કીધું નહીં. મોક્ષ માર્ગમાં જો પહેલાથી ચોથા ગુણ સ્થાન શ્રદ્ધા ગુણની વિપરીતતાને કારણે નિત્યા દર્શન સમ્યક દર્શન, ચોથાથી બારમા સુધી ચારિત્ર ગુણની વિપરીતતા છે, અને પછી યોગ ગુણની વિપરીતતા 13 અને 14. તો જ્ઞાન તો ક્યાંય આવ્યું જ નહીં. જો જીવ સંઘની પંચેન્દ્રિય હોય, આટલી મિનિમમ ક્રાઇટેરિયા ડિફાઇન કરે, સંઘની પંચેન્દ્રિય હોય તો એની પાસે જ્ઞાન સફિશિયન્ટ છે કે સીધો કેવડી ભગવાન બની શકે. ત્યાં ઓલું સ્ટેપ જમ્પ આવે છે કે 12મા ગુણસ્થાન સુધી હજી અલ્પ જ્ઞાની છે, અને તેમ દરેક સડન કેવળ જ્ઞાન. પણ એ જ્ઞાનથી મોક્ષ માર્ગમાં કાંઈ ફાયદો થાય છે એવું ક્યાંય કીધું નથી. મોક્ષ માર્ગમાં ફાયદો એનાથી થાય છે કે જેટલું જ્ઞાન અવેલેબલ છે એને જો સાચા વિષયમાં લગાવે તો એનાથી ફાયદો થાય. આપણને ઘણા લોકો કહે ને કે માતા બી ઘણી વાર છે ને કે હવે યાદ રહેતું નથી, ભૂલી જવાય છે, કે આપણે ભલે વાંચીએ ત્યારે બધું સમજાય છે પણ હવે ગાથાઓ યાદ રહેતી નથી. કોઈ આપણે ગુરુદેવશ્રીનું તો જ્ઞાન કેટલું, અને એમને તો અહીંયાથી રેફરન્સ યાદ આવે, ત્યાંથી બધું યાદ આવે. હવે કોઈ જીવનો એવો સાતિશય જ્ઞાનનો યોગ હોય કે એમને જ્ઞાન છે, આપણે પણ એમનાથી જ્ઞાનથી કમ્પેરિઝન આપણું ન કરવું જોઈએ. ખ્યાલ આવે? તો આપણને પોતાને હિંસા અનુભવાય છે, અને એ હિંસા જ આપણા સમ્યકમાં બાધક થાય છે. કેમ કે ખરી રીતે આ બધા પક્ષીઓ હોય, પક્ષીઓ સંઘની પંચેન્દ્રિય, ગાય ભેંસ હોય, કૂતરા આદિ હોય, એમને ક્યાં કોઈ તત્વનો નામ ખબર હોય? તો એ પણ સમ્યકના હકદાર છે. એટલું ખાલી ખ્યાલમાં આવે કે આ જીવ તત્વ છે, અંદર કઈ કઈ અનુભવ થાય છે ને, ચેતના પણ કઈ જ્ઞાન અનુભવ થાય છે, એ હું જુદો છું, અને આ બધી શારીરિક રચનાઓ ને બધું જુદું છે, અને મારા જ વિકારી પરિણામોથી હું દુઃખી થાઉં, આટલું જેને ભાર સુંદર થાય એ સમ્યકનો હકદાર છે. એને આ ત્રણ વિપરીતતા દૂર થઈ તો એ સમ્યકનો હકદાર છે, અને એનું જ્ઞાન સમ્યક છે. પછી ભલે એને એને ગુજરાતી ભાષા નથી આવડતી, પેલા સિરિયન છે ને, એને પણ દોરડીને સાપ જ કહેશે કદાચ, પણ એનું જ્ઞાન તો એ સમ્યક છે. અને આપણે તો આટલા ઇન્ટેલિજન્ટ મનુષ્ય, એટલે કેટલો ઇન્ટેલિજન્ટ પ્રાણી કહેવાય ને, આપણને તો આટલા વિષયોનું જ્ઞાન છે તો પણ આપણે મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. કેમ કે જે વિષયનું જ્ઞાન કરવાનું હતું એ ન કર્યું, અને બીજા બધા વિષયોનું જ્ઞાન કર્યું. જો આ રીતે આપણે 134 સુધી પહોંચ્યા હતા, હવે આગળ 135મો ક્વેશ્ચન લઈએ છીએ. આ 135 થોડો પુરુષાર્થ અને નિમિત્તનું કોમ્બિનેશન છે, પછી આગળ નિમિત્તની વાત આવશે. જો સમ્યક દર્શન પ્રગટ ન થવામાં નિમિત્ત કારણ દર્શન મોહ છે, અને ચારિત્ર પ્રગટ ન થવામાં નિમિત્ત કારણ ચારિત્ર મોહ છે. તેનો અભાવ થયા વિના ધર્મ કેવી રીતના થઈ શકે? માટે ધર્મ થવામાં જડ કર્મનો દોષ છે. જો એ વાત તો સાચી ને કે જ્યાં સુધી દર્શન મોહ અને ચારિત્ર મોહ છે ત્યાં સુધી સમ્યકોને વિચરાતા નથી થતા, એ એંગલથી વાત સાચી. પણ આપણે શું કર્યું, એ જ એંગલની વાતને બીજા એંગલથી લઈ લીધી કે સમ્યક દર્શન ને ચારિત્ર ત્યાં સુધી નથી થતા કેમ કે આ કર્મ મોજુદ છે, એટલે આ કર્મનો જ દોષ છે. એમ નથી, એ કર્મ ત્યાં મોજુદ છે,
પણ જયારે જીવ પોતાનો પુરુષાર્થ કરે તે કર્મ વયા જાય છે અને ત્યાં જીવને સંન્યસ્ત્વ અને વિતરાગતા થાય છે. જો એને આન્સર આપ્યો, આન્સર ના, પોતાના ઊંડા પુરુષાર્થ નો જ દોષ છે, પોતાના ઊંડા પુરુષાર્થ નો જ દોષ છે. જો સવડા પુરુષાર્થ પૂર્વક તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેવ મોહનો અભાવ થાય છે અને મોહ અને મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને. 135. હમણાં આન્સર પુરુષાર્થથી આપ્યો, પેલા એ ક્વેશ્ચન નિમિત્તથી પૂછ્યો, ક્વેશ્ચન નિમિત્તથી પૂછ્યો અને આન્સર આપણે પુરુષાર્થથી આપ્યો, કેમ કે આપણી ચર્ચા અત્યારના પુરુષાર્થ સમવાયની ચાલુ છે. જો પાંચ સમવાય છે, સ્વભાવ, નિમિત્ત, પુરુષાર્થ, કાળવર્તી, ભવિષ્ય, કોઈ ક્રમ નથી, ગમે તે ક્રમ, તો આ પાંચ સમવાય હોય એક સાથે ત્યારે જ કાર્ય થાય છે. હવે પાંચ માંથી કયું વધારે મહત્વનું? પાંચે પાંચ વધારે મહત્વ, કેમ કે જયારે કાર્ય થાય ત્યારે પાંચે પાંચ મોજુદ હોય છે અને જયારે કાર્ય ન થાય તો એકે નથી હોતા. એકે નથી હોતા એટલે કે જયારે એકે ઉપર આરોપ આપી ના શકાય કે આ નહોતું એટલે કાર્ય ન થયું, પેલું નહોતું એટલે કાર્ય ન થયું. આગળ જયારે વાત કરી ત્યારે બધી ક્રમબદ્ધની ને એવી વાત કરી, ત્યાં એમ જવાબ આપશે. જો આ ક્વેશ્ચન નો ક્રમબદ્ધ થી જવાબ આપવો તો કેવી રીતે આપશે? કે હા, તમારે હજી દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ ના ક્ષય નો કાળ હજી આવ્યો નથી એટલે તમારું કાર્ય થયું નથી, કેમ કે કાળ લબ્ધિ થી આન્સર આપતો છે. નિમિત્ત થી આન્સર આપવો તો કેવી રીતના આપે? કે હા, તમારે દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ નું જોર જરા અત્યારના વધારે છે. મોક્ષા પ્રકાશક માં વાંચ્યું હતું ત્યારે કે જ્યાં કર્મ નું જોર વધારે છે ત્યાં તો જીવ સંઘની પંચેન્દ્રિય નથી. જ્યાં સંઘની પંચેન્દ્રિય નથી, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને અસંઘની પંચેન્દ્રિય છે ત્યાં તો કર્મ નું જોર વધારે છે, માટે જીવ પુરુષાર્થ કરી શકતો નથી. ત્યાં એવું ટેન્શન નથી હોતું, તેનો મતલબ એમ નથી કે કર્મ ના જોરે જીવ પુરુષાર્થ કરી શકતો. ત્યાં તો જીવની અવસ્થા જ એવી હીન છે કે પુરુષાર્થ ઉપાડી શકતો નથી. વાક્ય ખાલી નિમિત્તના એંગલ થી કીધેલું છે, ખ્યાલ આવે? હવે અહીંયા વાક્ય પુરુષાર્થ ના એંગલ થી કહે છે. શું કહે છે? પોતાના જ ઊંડા પુરુષાર્થ ના દોષ થી, પોતાના ઊંડા પુરુષાર્થ નો જ દોષ છે. જો સવળો પુરુષાર્થ પૂર્વક તત્વ નિર્ણય કરે, ઉપયોગ લગાવે તો સ્વયમેવ મોહનો અભાવ થાય. જો આપણે ક્રમબદ્ધ, નિમિત્ત, પુરુષાર્થ, સ્વભાવ થી આન્સર આપવો હોય તો કેવી રીતના આપો? આ જ ક્વેશ્ચન નો સ્વભાવ થી આન્સર આપવો તો કેવી રીતના આપો? જો સમ્યક દર્શન પ્રગટ થવામાં દર્શન મોહનીય નડે છે, ચારિત્ર, હા, વિતરાગતા પ્રગટ થવામાં ચારિત્ર મોહનીય નડે તો સ્વભાવ થી શું કહેવાય? અરે, દર્શન મોહનીય જુદા એટલે કર્મ જુદી વસ્તુ છે, જીવ જુદી વસ્તુ છે, બે એકબીજાને અડતા જ નથી, સ્પર્શતા જ નથી, ચૂમતા નથી. કર્મની સત્તા કર્મમાં છે, જીવની સત્તા જીવમાં. આ સ્વભાવથી આમ છે, ખ્યાલ આવે ને? આપણે શાસ્ત્રમાં કે ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જે વાક્ય કહેવામાં આવે તો ત્યારે કયા એંગલથી વાત કરે છે એ એંગલ સમજીને આખું વસ્તુ સ્વરૂપ સમજવું પડે તો આપણને ખ્યાલ આવે કે ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે. જો આગળ, તેથી પ્રથમ જ તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે. જો જીવને સ્વભાવ, જીવ સ્વભાવને તો બદલી શકતો નથી. જીવનો સ્વભાવ જેવો છે તેવો છે, કર્મનો સ્વભાવ જેવો છે તેવો છે, એને તો જીવ બદલી શકતો નથી. નિમિત્ત પર પદાર્થ છે એટલે એમાં પણ જીવ કઈ ફેરબદલ કરી શકતો નથી. કાળ લબ્ધિને જલ્દી લાવી શકતો નથી. હોનાર એટલે જે કાર્ય ત્યારે થનાર છે એ ત્યારે જ થનાર છે. તો જીવ કરી શું શકે છે? કે પુરુષાર્થમાં ફેરબદલ કરી શકે. પુરુષાર્થ શું છે? કે જીવના જ વીર્ય ગુણની પર્યાય છે, જીવનો જ પુરુષાર્થ છે. જો આગળ એક મિનિટ, એક ભવ્ય જોવું હોય ને તો 126 ક્વેશ્ચન નો પેલું આન્સર માં જોયું. જો લાસ્ટ ટાઈમ પણ જે હતા ક્લાસમાં આ વાક્ય મેં 2-3 વાર બતાવ્યું હતું. જો 126 નો છેલ્લો પેરેગ્રાફ એટલે 127 ની જસ્ટ ઉપર અહીંયા ક્વેશ્ચન એમ છે કે ત્યારે મોક્ષના ઉપાય માટે શું કર્યું, મોક્ષના ઉપાય માટે શું કરવું. તો આ ક્વેશ્ચન છે ને બધા જરાક વાંચવા યોગ્ય, પાંચે સમવાયથી એકદમ સરસ રીતે આન્સર આપ્યો છે. આપણે ખાલી નીચેનું વાંચો, જો છે ને પેરેગ્રાફ, જીવનું કર્તવ્ય તો, જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. જીવનું કર્તવ્ય શું છે કે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરે, એમાં જે સિદ્ધાંતો કયા છે વ્યવસ્થિત સમજે, એને ભાવ ભાષણ પૂર્વક ગ્રહણ કરે, આપણા અંદર સાથે કનેક્ટ થવું જોઈએ કે જે કહે છે એના એ સાચે બેસે છે. મને ખાલી ખાલી જ્ઞાનમાં કઈ ફાયદો ન થાય, અને એના પર ખૂબ તત્વચિંતન વિચાર આદિ કરે, જેવું શાસ્ત્રમાં કહ્યું છે એવું જ મને અનુભવમાં લાગે છે કે નહીં એવો નિર્ણય કરે, એને તત્વ નિર્ણય કહેવાય. આટલું કરીને જ્યાં તત્વની સાચી સમજણ કરે એટલું તો જીવનું કર્તવ્ય છે. એના સિવાય બાકીનો પછી અન્ય સમવાય પૂર્વક જયારે થાય છે ત્યારે થાય છે. ખ્યાલ આવે ને? જો જો પાછા 135 ઉપર આવી જાય, એટલે જીવનું કર્તવ્ય શું છે પુરુષાર્થમાં, કે તત્વ નિર્ણય આદિનો અભ્યાસ કરે. જો હવે એ જ વાક્ય આપણે અહીંયા ફરીથી જોઈએ, નીચેની ત્રીજી લાઈને પેરેગ્રાફમાં, તેથી પ્રથમ જ તત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો, અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે છે. જેમ કે જીવની એમ કે નહીં કે આપણી કેપેબિલિટીમાં અત્યારના આપણે કરી શું શકીએ છીએ, તો આપણે સાચો તત્વ નિર્ણય એ કરવાનો પુરુષાર્થ કરી શકીએ. એક વાર સાચો તત્વ નિર્ણય થાય, અને માતાજીની તત્વ ચર્ચામાં ઘણી વાર આવે કે જેટલો રૂચિનો ઉપાડ જોઈએ, જેટલો પુરુષાર્થ જોઈએ, એટલો જીવ આપે તો આત્માનો અનુભવ થાય જ છે. જેવું કારણ આપે તો કાર્ય થાય જ છે. કેમ કે એ પુરુષાર્થ એટલે તત્વ નિર્ણય. તત્વ નિર્ણયમાં વિચારમાં ઊંડો ઉતરે, વિચારમાં ઊંડો ઉતરે તો એ વિચાર પણ બંધ થઈને, એ વિકલ્પ પણ બંધ થઈને જે આત્મામાં અનુભવમાં જીવ ઉતરે જ ઉતરે. એવું જ વસ્તુ જો આગળ, અને એ પુરુષાર્થથી જ મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય, આપોઆપ થાય. આપણે કહે ને સમ્યક દર્શન થાય છે, કરવું પડતું નથી, તત્વ નિર્ણય કરવો પડે છે, થતો નથી એટલે, કેમ કે ત્યાં પુરુષાર્થની જરૂરત પડે. આગળ નેક્સ્ટ પેરેગ્રાફ, તત્વ નિર્ણય કરવામાં કર્મનો કંઈ પણ દોષ નથી, પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાના દોષ હોવા છતાં કર્મ ઉપર દોષ નાખે છે, એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહીં. આ બોલ્ડ લેટર્સ છે ને, મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી ટીકા લીધેલા છે. જે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને એને આવી અનીતિ હોઈ શકે નહીં. જેને ધર્મ કરવો રૂચતો નથી તે જ આવું જૂઠું બોલે છે. જેને મોક્ષ સુખની સાચી અભિલાષા છે તે આવી જૂઠી યુક્તિ બતાવે નહીં. ઘણી વાર જો માતાજીની તત્વ ચર્ચા સાંભળે તો માતાજી વોઝ વેરી સોફ્ટ સ્પોકન, પણ એના આન્સર ઘણા ડાયરેક્ટ હોય, એમ ટુ ધ પોઈન્ટ અને ડાયરેક્ટ. કે કોઈ પૂછે સામેથી કે માતાજી આટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છે, હજી સમ્યક દર્શન થતું નથી, ઘણો પુરુષાર્થ કરવાની કોશિશ કરીએ છે પણ હજી ક્યાંય અટકી જવાય છે, માતાજી શું કહે? જેટલો રૂચિનો ઉપાય જોઈએ એટલો હજી નથી, એટલે કાર્ય થતું નથી. જેવો રૂચિનો ઉપાય જોઈએ એવો જો થાય તો કાર્ય થાય જ છે. એટલે આપણને કહે છે શું કે પુરુષાર્થ હજી કમી પડે છે. એટલે આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ, કાર્ય કરીએ છીએ, પણ જેવો પુરુષાર્થ જોઈએ તેવો હજી થતો નથી. અહીંયા જે કહે છે ને કે ધર્મ કરવો રૂચતો નથી, અને અહીંયા તો કર્મ ઉપર આરોપ આપે છે, એ વસ્તુ આખી ડ્રાસ્ટિકલી જુદી થઈ ગઈ. પણ એ માતાજી તત્વ ચર્ચા સાથે ઘણી જગ્યાએ આપણો જ પુરુષાર્થ ખૂટતો હોય છે, ક્યાંક ને ક્યાંક કમી રહી જાય છે, ક્યાંક આપણા જીવનમાં આપણને કોઈ બીજા અધિકતા આવી જાય છે. એ અધિકતા આવી જાય છે એમાં આત્માની અધિકતા છૂટી જાય માટે આવી વૃત્તિ બનાવે છે. જીવનું કર્તવ્ય તો તત્વજ્ઞાનનો અભ્યાસ જ છે, અને તેનાથી દર્શન મોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શન મોહ કર્મ છે, કર્મનો ઉપશમ, ઉપશમ એટલે એને દબાવવું, કર્મને ટેમ્પરરી દબાવી દેવા, એટલે એનો ઉદય નથી. તો ત્યારે એને નિમિત્તાધીન, એને નિમિત્તથી જીવમાં એવા દર્શન મોહની મિથ્યાત્વના પરિણામ નથી જયારે કર્મ દબાયેલા છે ત્યારે. એક સમય પૂરતા જીવને મિથ્યાત્વના પરિણામ નથી, એક સમય સોરી અંતર મુહૂર્ત પૂરતા જીવને મિથ્યાત્વના પરિણામ નથી, એટલે ત્યાં સમ્યક્ત્વ છે, એટલે એને ઔક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. તો દર્શન મોહનો ઉપશમ તો સ્વયં થાય છે. દર્શન મોહના ઉપશમ આદિમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. ખરી રીતે જો કર્ણાનિયોગનો સ્વાધ્યાય કરીએ ને તો આપણને એકચ્યુઅલી ખબર પડે કે કર્મની એટલી બધી જુદી 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 અવસ્થાઓ છે, અને એમાં એટલા બધા ફેરફાર દરેક સમયે થયા કરે છે કે જીવ એમાં બુદ્ધિપૂર્વક કંઈ કરવાની કોશિશ કરે ને કે જો હું આમ કરું ને એનાથી કર્મનું આમ થઈ જાય, અથવા તો હું સમજો હું કંઈક ઉપવાસ કરું જેનાથી મારા કર્મ કપી જાય, આવા ફેરફાર જીવ બુદ્ધિપૂર્વક કરી શકતો જ નથી. કેમ કે કર્મમાં એટલા બધા ઉથલ પાથલ દર સમયે થાય છે, અને એક સમય પૂરતું તો આપણું જ્ઞાન સામે નથી કરતું અત્યારે. આપણું તો જ્ઞાન હજી સ્થૂળ જ્ઞાન છે, તો એટલું સૂક્ષ્મ તો જ્ઞાન બી કામ નથી કરતું. એટલે કર્મમાં કોઈ પણ ફેરફાર કરવું એ જીવની શક્તિની બહાર છે, એટલે જીવનું કર્તવ્ય નથી. વળી ત્યાર પછી જેમ જેમ જીવ સ્વસન્મુખતા વડે વિતરાગતા વધારે, તેમ તેમ તેના ચારિત્ર મોહનો અભાવ થાય. ત્યાર પછી એટલે ત્યાર પછી એકવાર સમ્યક્ત્વ થઈ ગયા પછી, એકવાર સમ્યક્ત્વ થઈ ગયું એના પછી જેમ જેમ સ્વસન્મુખતા વડે વિતરાગતા વધારે, એટલે પુરુષાર્થ તો એ જ છે જે પહેલા કરતા હતા. પહેલા તત્વ નિર્ણય થયો એટલે સમ્યક્ત્વ ઓટોમેટિકલી થઈ ગયું, આત્માનો અનુભવ થયો. હવે એ જ આત્માનો અનુભવ વારંવાર કરવાની કોશિશ કરે તો વિતરાગતા વધે અને ચારિત્ર મોહનો અભાવ થાય છે. અને તેમ કરતા જીવને નગ્ન દિગંબર દશા 28 મૂળગુણ ભાવલિંગી મુનિ પણ પ્રગટ થાય છે. તે દશામાં પણ જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમણતા રૂપ પુરુષાર્થ વડે ધર્મ પરિણતિને વધારે છે. ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતા કેવળ જ્ઞાન અને મોક્ષ દશારૂપ સિદ્ધ ફળ પામે. જીવ એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે અને એના પછી જીવ તો નિરંતર પોતાના આત્માના અનુભવમાં ડૂબવાનો જ પુરુષાર્થ કરે છે. એ ઓટોમેટિકલી શ્રાવકપણું, મુનિપણું, મુનિમાં પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હોય તો છઠ્ઠા ગુણસ્થાનમાં વિકલ્પ આવે છે, વિકલ્પમાં શાસ્ત્ર આધી લખે છે. સાતમા ગુણસ્થાનમાં જાય છે તો આત્માના અનુભવમાં ડૂબેલા છે. સાતમાંથી પણ આગળ 8, 9, 10, 11 આટલા બધા ગુણસ્થાનોમાં જે ફેરફાર થાય છે બધું અબુદ્ધિપૂર્વક બેકગ્રાઉન્ડમાં રાગદ્વેષના ભાવમાં થાય. જીવ બુદ્ધિપૂર્વક પુરુષાર્થ શું કરે છે? બસ પોતાના આત્મામાં ડૂબેલા રહેવાનું પુરુષાર્થ કરે છે. જે રીતે આપણે જોઈએ ને કે આદિનાથ ભગવાનને દીક્ષા લીધા પછી 1000 વર્ષ લાગ્યા કેવળ જ્ઞાન પ્રગટ થતા, મલ્લીનાથ ભગવાનને 6 દિવસ લાગ્યા. કેમ? મલ્લીનાથ ભગવાને વધારે પુરુષાર્થ કર્યો હશે, આદિનાથ ભગવાને ઓછો પુરુષાર્થ કર્યો હશે? જો પુરુષાર્થ તો દેવજીવ પોતાના આત્મામાં ડૂબેલા રહેવાનો જ કરે છે. પછી પાછળ જે અબુદ્ધિપૂર્વક ના રાગાદી ભાવ છે એમાં હજી દોષ છે. કર્ણાનિયોગ ના એંગલ થી તમે કહો તો હા, મલ્લિનાથ ભગવાને જેવો પુરુષાર્થ ઉપાડ્યો અને એ આત્માના અનુભવમાં એવા અંદર ડૂબી ગયા તો એમને એ કર્મ નો ક્ષય જલ્દી થઈ ગયો. પણ ખરી રીતે જીવ એ આત્માના અનુભવમાં ડૂબેલો હોય ત્યારે કર્મ ના ક્ષય કરવાનો વિકલ્પ જ ક્યાં કરે છે? એ તો પોતાના આત્માનો આનંદ લે છે ને, એને તો બીજું કઈ વિકલ્પ જ નથી. બેકગ્રાઉન્ડમાં જે પ્રોસેસ થાય છે થાય છે, એની જાતે એને જીવે શું કરવાનું? કઈ જ નહીં કરવાનું, આનંદ ભોગવવાનો. ખ્યાલ આવે? તો એવી જ રીતે અહિયાં શું કહે છે કે આટલો બધો પ્રોસેસ જે બહારમાં દેખાય છે, સમ્યક તો થયું, પછી વિતરાગતા વધારી તો મુનિ દશા આવી, પછી પેલા 28 મૂળ ગુણ આદિ પાડ્યા, લગ્ન દિગંબર દશા આદિ થઈ, એ બધામાં જીવે શું કર્યું? કઈ ના કર્યું. જીવે ખાલી પોતાના આત્માના આનંદ નો અનુભવ કર્યો અને પછી એમાં જ આગળ વધતા વધતા એ વિતરાગતા થઈ, મોક્ષ રૂપ દશા થઈ, સિદ્ધ પદ પ્રાપ્ત. સિદ્ધ પદમાં પણ જીવ શું કરે છે? એ આત્માના આનંદ લે છે. જીવ માટે તો એક જ કર્તવ્ય છે, બીજું કાંઈ કર્તવ્ય નથી. બાકી આખું જે વર્ણન આવે છે ને એ બહારમાં શું શું થાય છે એનું વર્ણન આવે છે. ચાલો, આ આપણી કઈ પુરુષાર્થની વાત. જો આગળ હવે 136, જેને જાણવાથી મોક્ષ માર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવા યોગ્ય પ્રયોજનભૂત શું શું છે? આજે 7 તત્વોમાં આપણે પ્રયોજનભૂત તત્વ કહીએ ને, તો ત્યાં એ પહેલેથી કેવી રીતના ડિફાઇન કેવી રીતના કરે કે પ્રયોજનભૂત 7 તત્વ છે. એટલે પ્રયોજનભૂતનો શું મતલબ? પ્રયોજનભૂતનો શું મતલબ? કે જેને જાણવાથી જીવનું પ્રયોજન ડેફિનેટલી સદાય છે એને પ્રયોજનભૂત 7 તત્વ કહે છે. એ જીવનું પ્રયોજન શું છે? કે જીવનું પ્રયોજન છે સુખી થવું. વર્તમાનમાં જે સંસારમાં દુઃખરૂપ અવસ્થામાં છે એ દુઃખ દૂર થઈને સુખરૂપ અવસ્થા પ્રગટ થાય એ જીવનું પ્રયોજન છે. આપણું બધાનું એક પ્રયોજન છે કે આપણને સાંસારિક દુઃખો જે થાય છે એ ન થાય અને મોક્ષ સુખ પ્રગટ થાય, એ આપણું પ્રયોજન છે. તો કેટલી વસ્તુ જાણવાથી એ પ્રયોજન સિદ્ધ થાય છે? કે બસ એ ખાલી 7 તત્વોને જાણવાથી. બોલો, હવે આપણા કોઈ મુમુક્ષુ પરિવારમાં નવો છોકરો જન્મે તો એને સ્કૂલમાં મોકલવા કે નહીં? સ્કૂલમાં એને 7 તત્વો શીખાડશે કે નહીં? એને પાઠશાળા મોકલવા કે નહીં? પાઠશાળા મોકલવા, કેમ કે 7 તત્વો ક્યાં શીખાડવામાં આવશે? પાઠશાળામાં મોકલવામાં આવશે. ખ્યાલ આવે? કેમ કે પ્રયોજનભૂત શું છે? પ્રયોજનભૂત ખરેખર તો એ જ છે. બાકી આ જે લૌકિક ભણવાનું છે એ તો બધા લૌકિક લાભ માટે છે, એ આ ભાવ પૂરતા છે, એના પછી તો કઈ નથી. જીવને પ્રયોજનભૂત જાણવા યોગ્ય શું છે? જો સર્વપ્રથમ એ ઉપાદેય તત્વની પરીક્ષા કરવી, એ શું વસ્તુ દુઃખરૂપ છે અને છોડવા લાયક છે અને શું સુખરૂપ છે અને ગ્રહણ કરવા લાયક છે. અમારે હમણાં પેલી નમય સમય સારાની ચર્ચા ચાલે છે ને, તો સમયકાર એટલે શું? કે શુદ્ધ આત્મા, બરાબર. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મથી રહિત એ જીવ શુદ્ધ આત્મા એ સમયકાર છે. સમયકારમાં દુઃખરૂપ અને સુખરૂપ વસ્તુ છે કે નહીં? આજે કહ્યું ને હે ઉપાદેય તત્વની પરીક્ષા કરવી, તો સમયકારમાં કોઈ દુઃખ છે કે નહીં? સમયકાર એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવકર્મ થી રહી શુદ્ધ આત્મા, ત્રિકાળી વસ્તુ, ભગવાન આત્મા કહેવાય. ત્રિકાળી વસ્તુ જ્યાં ત્રિકાળ છે તો ત્રણેકાળ એવી ને એવી જ રહેવાનું છે ને, તેમાં ક્યાં દુઃખ છે? તેમાં ક્યાં છે? તો ન તો એમાં દુઃખ છે, ન સુખ છે. તો દુઃખ સુખ ક્યાં છે? જીવની વિકારી પર્યાયમાં અને નિર્વિકારી પર્યાયમાં સુખ છે, બરાબર. તો મેન હવે ફોકસ ક્યાં હોવું જોઈએ? કે પર્યાય ને સમજવામાં, બરાબર. એટલે તો પર્યાયના 5 ભેદ પાડ્યા, આશ્રવ, બંધ, સંવર, નિર્જાને, મોક્ષ. અને આખો સ્વભાવ એ જીવ તત્વમાં નાખી દીધો. વિશ્વના અનંતાનંત દ્રવ્યો એ બધાને અજીવમાં એકમાં જ નાખી દીધા. અને ઇલાબરેશન તેનું કહ્યું કે આપણી પર્યાય છે કે એક સમયની છે. બોલો, ત્રણ કાળ અને ત્રણ લોક એ બધું ખાલી બે માં નાખી દીધું અને એક સમયની પર્યાયના પાંચ ભેદ કાઢ્યા. ખ્યાલ આવે ને? અને એમાં પછી હે કોણ છે? તો આશ્રવ બન હે છે. સંવર નિદ્રા આંશે પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. મોક્ષ પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. અને પછી એને આમ શાંતુ વાળીને શું કહે છે કે ભાઈ આ બધા પણ ખાલી પ્રગટ કરવા યોગ્ય છે, બાકી આશ્રય કરવા યોગ્ય નથી. તો આશ્રય કોનો કરો? કે જીવનો આશ્રય કરો. ચાલો, જો હે ઉપાદેય તત્વની પહેલા પરીક્ષા કરવી. પછી બીજું, જીવાદી તત્વો વા સાત તત્વો તથા દેવ સુદેવ ગુરુ અને ધર્મને ઓળખવા. ત્રીજું, ત્યાગવા યોગ્ય નિત્યાત્વ રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યક દર્શન જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું. અને ચોથું, નિમિત્ત નૈમિત્તિક આદિને જેમ છે તેમ ઓળખવું. આ વિશ્વમાં છ દ્રવ્યો રહેલા છે. એ છ દ્રવ્યોની કાઉન્ટિંગ કરીએ તો અનંત પદાર્થો છે. અને સ્પેસ કેટલી છે? આકાશની, લોકાકાશની, એ ખાલી અસંખ્યાત પ્રદેશ છે. હવે મેથેમેટિક્સ કરીએ તો પરમાણુ એક પ્રદેશ છે, નાનામાં નાના. અનંત પરમાણુને પણ અકોમોડેટ કરવા હોય તો પણ અનંત પ્રદેશ જોઈએ ને, એક એક પર એક એક મૂકવા હોય તો. અને એકલા તો છે જ નહીં, ખાલી અસંખ્યાત છે. એટલે સ્વાભાવિક રીતે પરમાણુને એકબીજાથી ઓવરલેપ તો થવું જ પડે. અને એમાં બીજા પાંચ દ્રવ્ય બીજા છે, જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. એટલે છએ છ દ્રવ્ય એકબીજાને ઓવરલેપ થાય છે. તો હવે જે પણ આકાશના પ્રદેશમાં એક જીવ દ્રવ્યનું પરિણમન થાય તો ત્યાં બીજા છ, બીજા પાંચ દ્રવ્ય સહેજે ત્યાં મોજૂદ છે જ ને. હવે એ ત્યાં મોજૂદ છે તો ઓલવેઝ એકનો બીજા પર આરોપ આવવો એ વ્યવહારિક પદ્ધતિ છે, લૌકિક પદ્ધતિ છે. તો એને નિમિત્ત નૈમિત્તિક સંદર્ભ કીધો છે. વસ્તુનું સાચું સ્વરૂપ જાણે અને પછી જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે એને એમને એમ જાણે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. બોલે પણ એવું જ. ખ્યાલ જે રીતના સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, સમજો ગુરુદેવ શું છે. અને કોઈ જ્યાં ઘરે સપોઝ આહાર કરવા જાય તો ત્યાં આહાર કરવા બેસે તો આહાર કરતી વખતે ભાષા કેવી નીકળે? આહારથી શરીર ચાલે છે, અથવા તો આહારથી આપણું કાર્ય ચાલે છે. ભાઈ એક આ આપો, એક ઓલું આપો, એવું કઈ એવી ભાષા નીકળે? તો ત્યાં એમને નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન છે કે નહીં? કે આહાર જુદા પરમાણુ છે, આ શરીર જુદા પરમાણુ છે, આત્મા પાછું જુદો જ દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી, એ આપણને ખ્યાલ છે કે નહીં? એ લૌકિકમાં ખ્યાલ હોવા છતાં બધે પારમાર્થિક ભાષા ના નીકળી શકે. જે જગ્યાએ જે જાતનો લૌકિક ઉપચાર ચાલે છે એનાથી શ્રદ્ધામાં કોઈ દોષ આવતો નથી. બોલવા ચાલવાની ભાષા તો જેવી હોય એવી જ હોય. ભાઈ કેમ છો? બસ મજા, સારું છે. હવે વાસ્તવિક રીતે આપણું પ્રમાણની સિચ્યુએશન જો તો કઈ બધું સારું નથી. અમુક વસ્તુ સારી છે, શરીરમાં 50 રોગ હોય, હવે બીજી તકલીફ હોય, આપણે કહેવાય શું સારું છે. એ બોલવા ચાલવાની ભાષા એવી છે. ખ્યાલ આવે ને? તો જો એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જાણે, પણ પારમાર્થિક રીતે અંદર આપણને તો ખ્યાલ હોવો જોઈએ ને વસ્તુ સ્વરૂપનું એક્ઝેક્ટ સ્વરૂપ કેવું છે. બોલવામાં ભલે લૌકિક ઉપચારની વાત જ નીકળે તો અંદર સાતેવ તત્વને વ્યવસ્થિત જાણવા, સાચા દેવ ગુરુ ધર્મને વ્યવસ્થિત ઓળખવા અને પાછું અંદર જ પુરુષાર્થ કરવો. પુરુષાર્થ શું કરવો? તો એ ત્યાગવા યોગ્ય નિત્યાત્વ અને રાગાદિક અને ગ્રહણ કરવા યોગ્ય સમ્યક્ત અને જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું. દરેક વસ્તુનું સ્વરૂપ વ્યવસ્થિત રીતે ઓળખવું. જે રીતના હમણાં હવે નેક્સ્ટ ક્લાસ આત્માનો શાસન નો છે ને, એમાં થોડી વિશેષ ચર્ચા ચાલશે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, ત્રણ વ્યક્તિને લઈએ, એક નિત્યાદ્રષ્ટિ જીવ છે, એક ચોથા ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ જીવ છે, અને એક મુનિરાજ છે. અને આજના જમાનામાં સ્પેશિયલી યંગસ્ટર્સને શું થાય કે એ ધર્મ કરો બહુ અઘરો. આપણે કેમ અઘરો? કેમ કે તમે તો ભાઈ આવો એટલે જ કીધું, આ ના કરાય, ઓલું ના કરાય, તમે આ છોડી દો, પેલું છોડી દો. એ છોડવા છોડવાની ભાષા છે ને, એ મુનિરાજને લાગુ પડે છે. ખરેખર એ ભૂમિકામાં એ છોડવાની ભાષા લાગુ પડે. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની કમ્પેરિઝન આપણે કરીએ એક પહેલા ગુણસ્થાનમાં અને ચોથા ગુણસ્થાનમાં, તો બહારથી કદાચ કઈ જ ફરક ન દેખાય. આપણને સ્ટોરી પણ કેટલી બધી અવેલેબલ છે. સમ્યક મિથ્યા દ્રષ્ટિ રાજા હોય અને એક સમ્યક દ્રષ્ટિ રાજા છે, ભરત ચક્રવર્તી જેવા છે, રામચંદ્રજી જેવા. બહારથી શું દેખાય? અરે રામચંદ્રજી લક્ષ્મણ ને આમ 6 મહિના સુધી ઉપાડીને ફરે છે. આવું તો કઈ મિથ્યા દ્રષ્ટિ બી નો કરે, ન કરે છે. એમ કોઈ કેમ કે આ તો પાગલ થઈ ગયા છે. ખ્યાલ આવે ને? જો આ બહારથી શું દેખાય છે અને અંદરથી શું શ્રદ્ધા છે, તે આખી જુદી વસ્તુ છે. ઓલું રામાયણનું કે મહાભારતનું યુદ્ધ ચાલતું હોય, એક બાજુ રામચંદ્રજી છે, બીજી બાજુ સમજો કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય. એક બાજુ સમજો આ મહાભારતનું યુદ્ધ ચાલુ છે, તો પાંડવોમાં યુધિષ્ઠિર ને ભીમ ને બધા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. હવે બીજી બાજુ સમજો દુર્યોધન જેને કોઈ હોય, મિથ્યા દ્રષ્ટિ રાજા છે. તો સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ એમાં છે કે ના ના ભાઈ, તું તો પરમાત્મા છે ને. યુદ્ધના મેદાનની વાત કરીએ, ભાઈ તું તો પરમાત્મા છે, તારું પણ કલ્યાણ થાય, પણ હું તને એક તીર તો મારું છું, એવી રીતના કઈ ભાવ હતા હશે? સામે મિથ્યા દ્રષ્ટિના ભાવ કેવા હોય? અરે તે મારું આમ કર્યું, તેમ કર્યું, તને તો છોડીશ નહીં. તો સામે સમ્યક દ્રષ્ટિના ભાવ કેવા હશે? જો ભાવ, ત્યારે રાગ દ્વેષના ભાવ જુદી વસ્તુ છે અને શ્રદ્ધા ગુણના સમ્યક પરિણામ તે જુદી વસ્તુ છે. ત્યાં રાગ દ્વેષમાં તો એમને પણ ક્રોધ આવે, સમ્યક દ્રષ્ટિને પણ, હે દુષ્ટ, તે આમ કર્યું, તેમ કર્યું, તે દ્રૌપદી સાથે આવું કર્યું, તેવું કર્યું, તને પણ છોડીશ નહીં. પણ અંદર શ્રદ્ધામાં શું છે કે ભાઈ હું જીવ છું એવો તું એ જીવ છે, અને આપણે બધા એક શુદ્ધ જીવ પદાર્થ છે, અને બધા મોક્ષમાં મોક્ષ પ્રાપ્ત કરવા લાયક જીવ છે. અને પહેલાના શ્રદ્ધામાં શું છે? અરે તું હશે તારો રાજા ક્યાંકનો મોટો, પણ હું આવો છું, તેવો છું, આમ ધનુર્ધારી, ગદાધારી, એ પોતાના સંયોગોથી વસ્તુને જુએ છે. મિથ્યા દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિજીવ એ જ સમયે એને વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતાનો ખ્યાલ, ફરક ખાલી આટલો છે. તો પુરુષાર્થ ક્યાં થયો જીવનો? મેઇન તો આપણે અહીંયા પુરુષાર્થની વાત ચાલે છે. તો જો અહીંયા ત્રીજા પોઈન્ટમાં પણ એમ ન કહ્યું કે ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ આદિ અને ગ્રહણ કરવા યોગ્ય સમ્યક્ત્વ આદિ, ત્યાં શું કહ્યું? એનું સ્વરૂપ ઓળખવું, એનું સ્વરૂપ ઓળખવું. એમ ન કહ્યું કે ભાઈ તમારે ઘર છોડી દેવું, આ છોડી દેવું, તે છોડી દેવું. આપણે શું કરીએ છે કે વી આર પુટિંગ કાર્ટ બિફોર ધી હોર્સ. આપણે પહેલા સાચી શ્રદ્ધા નથી કરતા, પણ પહેલા આગળની વસ્તુ કરીએ છે કે ભાઈ આપણે કપડા બદલી નાખવા છે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ જ પહેરવા, બીજા કોઈ ન પહેરવા. પછી બીજું શું કે ભાઈ તમારું જીવન આવું જોવું જોઈએ, તમારે આમ જે પણ મૂંજી દશા આવી હોવી જોઈએ, વ્રત લઈ લીધા, ઉપવાસ કરી લીધા, આ બધું પછીની વસ્તુ છે જે આપણે પહેલા કરી નાખ્યું. આ વ્રત છે, ઉપવાસ છે, આટલા ઉપવાસ કરી નાખ્યા આપણે, જે છ પ્રકારના તપ છે ને, અનશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંચન, આજે હું આટલા જ વસ્તુ ખાઈશ, આ બધા તપ છે ને આગળની ભૂમિકામાં, એ પાંચમા ગુણસ્થાનવર્તીની ભૂમિકામાં હોય. સૌથી પહેલું ડગલું ગુરુદેવ શ્રી કહે ને, સૌથી પહેલી વસ્તુ કે ભાઈ તું પોતાને આત્મા જાણ ને સમ્યક દર્શન પ્રગટ કર, આ બધી એના પછીની વાત છે. આપણે ઓલું પહેલું ડગલું ભરી શકતા નથી એટલે શું કરીએ, ભાઈ દેખા દેખી ચલો ઓલું તો કરી નાખે થોડું ઘણું જેટલું આપણાથી થાય, ખ્યાલ આવે છે ને? પણ એનાથી કઈ કાર્ય સિદ્ધિ થતી નથી. એટલે અહીંયા શું કહ્યું કે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ માટે પ્રયોજનભૂત શું છે? ત્યાં મોક્ષ, ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં ઓલા ચાર મંત્ર આપ્યા હતા ને, જે આ એક રમમાં કે સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ, સાત તત્વનું સાચું શ્રદ્ધાન, સ્વપરનું દેહ વિજ્ઞાન અને આત્માનો અનુભવ. અહીંયા બીજા ચાર મંત્ર આપ્યા છે કે હે ઉપાધિ તત્વની પરીક્ષા કરવી, જીવાદી સાત તત્વ અને દેવશાસ્ત્ર ગુરુને ઓળખવા. આ બીજા પોઈન્ટમાં ઓલા પહેલા બે આવી ગયા. હે ઉપાદે એવી સાત તત્વનું જ છે એકચુઅલી, સાત તત્વનું સ્વરૂપ વ્યવસ્થિત જાણવું. ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ રાગાદી, ગ્રહણ કરવા યોગ્ય સમ્યત્વ જ્ઞાનાદિનું સ્વરૂપ ઓળખવું અને નિમિત્ત નૈમિત આદિ જેમ છે તેમ જાણવા, એમ ઓળખવા ઇત્યાદિ. જેને જાણવાથી મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવા, કેમ કે તે પ્રયોજનભૂત છે. હા, હું જયારે વિચાર કરતો હતો ત્યારે મને આ પોઈન્ટ બહુ સરસ લાગ્યો કે પ્રયોજનભૂતનો મતલબ શું. આપણે દર વખતે સાત તત્વ, સાત તત્વ તો કહીએ, એનું આખું નામ લેતા નથી, પ્રયોજનભૂત સાત તત્વ. આપણે શું કરીએ, સાત તત્વ, હા, જીવનું સ્વરૂપ ઓળખ્યું, પૂતગલનું ઓળખ્યું, આ બધું ઓળખ્યું ખરા, એ બરાબર. પણ મારું જે મૂળભૂત પ્રયોજન છે કે જેને આ જાણવાથી મારે પ્રગટ કરવાનું છે, એ પ્રયોજનને જ ભૂલી જઈએ છીએ. એટલે આપણા આખા જીવનમાં, અથવા સમજો આપણા આખા દિનચર્યામાં, આખા દિનચર્યામાં આપણે પ્રયોજનભૂત વસ્તુ પર કેટલી ફોકસ કરીએ છીએ આખા દિવસમાં, આ વિચાર કરવા યોગ્ય વસ્તુ છે. સમજો, સ્વાધ્યાય પણ કરતા હોઈએ, વિચાર કરજો, સ્વાધ્યાય પણ કરતા હોઈએ તો શું થાય? આપણું આપણું દિનચર્યા કેવી હોય કે ગુરુદેવશ્રીનું એક કલાકનું પ્રવચન સાંભળ્યું, પછી કદાચ એના ઉપર સ્વાધ્યાય કર્યો તો સ્વાધ્યાયમાં એ ગાથા વાંચી, એમાં શું ભાવ કહે છે ગુરુદેવજીના, જે અમુક વસ્તુ આપણે નોટ્સ લખી હોય એની સાથે કમ્પેર કરીએ, બરાબર. પણ ત્યાં પણ આ આત્મા તો ક્યાંય જુદો રહી ગયો, ખ્યાલ આવે ને? જાણે કોઈ ત્રીજી વસ્તુની જ વસ્તુ ન કરતા હોય આપણે, કે ભાઈ ગુરુદેવશ્રીએ આમ કહ્યું, શાસ્ત્રોમાં આમ લખ્યું છે, આમ મેળ ખાય છે, બરાબર છે. પણ આ મારી વાત ચાલે છે એમ પાછું કમ્પેરિઝન નથી કરતા ઘણી વાર, ખ્યાલ આવે છે? એટલે જે પ્રયોજનભૂત વસ્તુ છે એના પર ફોકસ કરીને પોતાનું સ્વરૂપ સમજવું એ મૂળભૂત વસ્તુ છે. આખું આપણા આખા દિવસનું એમ્ફેસિસ ત્યાં હોવું જોઈએ. ચાલો આગળનો ક્વેશ્ચન લઈએ છીએ. જો 137, આ 137, 138, 139 બધા નાના નાના ક્વેશ્ચન છે, એને ફટાફટ જોઈએ. દેવગુરુ ધર્મ અને સત્શાસ્ત્ર અને તત્વાદિનો નિર્ધાર ન કરીએ તો ન ચાલે? જે તેના નિર્ધાર વિના કોઈ રીતે મોક્ષ થાય નહીં તેવો નિયમ છે. જો આ કેમ ન થાય, આપણે તો કેમ કેમ પ્રશ્ન પર વધારે મહત્વ હોવું જોઈએ ને, કે કેમ ન થાય. ઘણા પૂછે ને આપણને, સ્પેશિયલી યંગસ્ટર્સ આજકાલ બહુ પૂછે કે ભાઈ તમારે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો જૈન હોવું કમ્પલસરી છે, અથવા તમારે આ જ ભગવાનને માનવા એવું કમ્પલસરી છે તો આ સમ્યક દર્શન પ્રગટ કરવું હોય. અને આનો આન્સર ગુરુદેવશ્રી એકવાર પ્રવચનમાં આપ્યો હતો કે જેને પણ સમ્યક દર્શન થાય એને સાચા દેવશાસ્ત્ર ગુરુ આવા જ હોય એવી શ્રદ્ધા થયા વગર થાય નહીં. જૈન હોવું કમ્પલસરી છે? ના, એ કમ્પલસરી નથી. પણ જેને પણ સમ્યક દર્શન થશે એને પહેલા આવી શ્રદ્ધા થશે જ થશે. કેમ, આપણા મંદિરમાં પેલા અફઝલભાઈ આવતા હતા ને, અફઝલભાઈ આવતા હતા ને આપણા મંદિરમાં પહેલા, તો હવે એમને તત્વ નિર્ણય થયો ને, પહેલા એ જુદી જગ્યાએ હતા, હવે એમને ખબર પડી કે આ સાચી વસ્તુ છે. હવે એ ભવ્ય જીવ હશે, આગળ જઈને પુરુષાર્થ કરશે, સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. હા, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલા આવો સાચા દેવશાસ્ત્રનો ગુરુનો નિર્ણય થાય જ છે. કેમ કે જેવું વસ્તુ સ્વરૂપ છે એવો નિર્ણય થયા વગર સીધું સમ્યક દર્શન કેવી રીતના થઈ જાય, ખ્યાલ આવે ને? જો એટલે તેનો નિર્ધાર વિના કર્યા વિના કોઈ રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. જો મોક્ષ માર્ગ નો ઉપાય નિરપેક્ષ છે, આ નિયમસાર ના આધારે બે ક્વેશ્ચન લીધા છે. મોક્ષ માર્ગ નો ઉપાય તે નિરપેક્ષ છે, કે હા નિરપેક્ષ છે, પરમ નિરપેક્ષ છે. આ સંબંધિત શ્રી નિયમસાર ની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ રૂપ શુદ્ધ રત્ન ત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ નો ઉપાય છે. પરમ નિરપેક્ષ કેમ કહ્યું? જો એ નીચેનો પણ જોઈ લે, પરમ નિરપેક્ષ કહેવાથી એકાંત ન થઈ જાય? ના, મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે, એ સમ્યક એકાંત છે. જો આ પરમ નિરપેક્ષ કેમ કીધું? કે હમણાં ઉપર કીધું કે સાચા દેવ શાસ્ત્ર ગુરુ નો નિર્ણય કરવો પડશે. દેવ, સાચા દેવ, પછી અહીંયા ગુરુ, આ શાસ્ત્ર, એ તો પર પદાર્થ છે ને, એનો નિર્ણય તો કરવો પડશે ને, તો સમ્યક દર્શન પ્રગટ થશે ને. તો પર પદાર્થ ની જરૂર પડશે કે નહીં? તો નિરપેક્ષ કેવી રીતના કીધું? પર પદાર્થ નો નિર્ણય કર્યા વગર આ આત્મા નો નિર્ણય કેવી રીતના થશે? ખ્યાલ આવે છે ને? જો એ અપેક્ષા ઉપરની જુદી અપેક્ષા છે, અને અહીંયા જે પરમ નિરપેક્ષ કીધું એ સૂક્ષ્મ વસ્તુ સૂક્ષ્મ જ્ઞાનમાં આવીને પહેલા સ્થૂળ જ્ઞાનમાં પર પદાર્થ શું છે, જીવ તત્વ શું છે, આ મારા માટે એમ કે પૂજ્ય વસ્તુ શું છે અને છોડવા યોગ્ય વસ્તુ શું છે, એ વસ્તુનો નિર્ણય, સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય અને સાત તત્વનો નિર્ણય, એ તો પહેલા બે કહી દીધા ને. ચાર વસ્તુમાં પહેલા બે કહી દીધા, સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય, સાત તત્વનો નિર્ણય. એટલે સાત તત્વમાં જીવ અજીવ આદિ પર પદાર્થ બધા આવી ગયા. એના પછી સ્વપરનું ભેદ વિજ્ઞાન આવ્યું. હવે એના પછી જે આત્માના અનુભવની વાત આવી, આ ક્વેશ્ચન ત્યાંનો છે કે આત્માના અનુભવ કરવામાં હવે બીજા કોઈ પર પદાર્થની જરૂરત નથી. ગઈકાલે આપણે પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરતો ને, કે આ આત્માનો અનુભવ સ્વાનુભૂત્યા ચકાસતે, પોતાની જ અનુભવન રૂપ ક્રિયાથી એને ચકાસી શકાય છે. તો પર પદાર્થની જરૂરત પડે કે નહીં આત્માનો અનુભવ કરવા માટે? પોતાની જ અનુભવન રૂપ ક્રિયાથી આત્મા એને જાણી શકે છે. આપણે મતિ જ્ઞાનમાં એમ કહે ને કે મતિ શુદ્ધ જ્ઞાન, આમ તો પરોક્ષ છે, પણ સ્વાનુભવ રૂપ ક્રિયા વખતે પોતે જ પોતાથી જ આ ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માને સીધા જાણે છે. માટે સ્વાનુભવની ક્રિયામાં મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન. ત્યાં આત્માના અનુભવ વખતે કોઈ અન્ય પદાર્થની જરૂરત નથી, માટે એ પરમ નિરપેક્ષ મોક્ષ માર્ગ છે. શું કહે છે? નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ એટલે કે અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્ન ત્રયાત્મક માર્ગ પર માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ નો ઉપાય છે. જ્યાં જીવ પોતાના આત્માનો અનુભવ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એટલે આ જ હું છું એવી માન્યતા, આ હું છું એવું અંદરથી જ્ઞાન થવું અને એમાં જ લીનતા થવું, એ ત્રણ વસ્તુમાં જ્યાં જીવ ડૂબે છે તો ત્યાં એને કોઈ પર પદાર્થની જરૂરત પડતી નથી. પછી આ કપડાં વ્હાઈટ હોય કે ત્યારે શર્ટ પેન્ટ પહેરેલા હોય, ક્યારે આત્માનો અનુભવ થાય? બોલો, આત્માનો અનુભવ ક્યારે થાય? કેવા કપડા પહેરેલા હોય ત્યારે થાય. ઘણા લોકો માતાજીને અમુક પ્રશ્ન પૂછે કે આત્માનો અનુભવ વખતે છેલ્લા વિકલ્પો કયા હોય? ચાલે કોઈ ચર્ચામાં સાંભળ્યું હોય છેલ્લા વિકલ્પો કયા હોય? દેવશાસ્ત્ર ગુરુ ના હોય કે જીનવાણી ના હોય કે કયા હોય? એ ગમે તે હોય, આત્માના અનુભવ પહેલાના વિકલ્પ એ આત્માના જ હોય, એ આત્માના જ વિકલ્પ હોય, અને એ વિકલ્પ પણ છૂટીને એ જીવ આત્મામાં ડૂબી જાય. એટલે જીવ પહેલા એનું જ્ઞાન પર પદાર્થ તરફ હતું, ત્યાંથી સંકોચીને એ સ્વલક્ષે, આપણે એમ કહે ને કે ઉપયોગ સ્વસન્મુખ થયો. ઉપયોગ એટલે શું? જ્ઞાન દર્શનનો વ્યાપાર. એ જે પહેલા પર પદાર્થ તરફ ઉપયોગ હતો એટલે વી વર લુકિંગ આઉટસાઇડ, હવે ત્યાંથી આપણે વી સ્ટાર્ટેડ ફોકસિંગ ઇનસાઇડ, એ સ્વ લક્ષ્ય થયો ઉપયોગ. ત્યારે રહસ્યપૂર્ણ સ્થિતિમાં કહે છે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એવા પહેલા વિકલ્પ ઉઠે, પછી એ વિકલ્પ પણ શાંત થઈ જાય અને જીવ પોતાના આત્મામાં ડૂબી જાય. એ જ્યારે આત્માનો અનુભવ કરે ત્યારે જ આ હું છું એવો સાચો નિર્ણય થાય. એ જે જ્ઞાન થયું અનુભવનું એ જ સાચું જ્ઞાન થયું, અને ત્યારે એક ક્ષણ માત્ર માટે એમાં જે લીન થાય એને સ્વરૂપાચરણ કહેવાય. તો એ જ સાચું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર છે. અને આવું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર પરમ નિરપેક્ષ, પરમ નિરપેક્ષ, કોઈ અન્ય પદાર્થની એમાં જરૂરત નથી, માટે નિરપેક્ષ. તો જો એનાથી નીચે કે છે ને એનાથી એકાંત ન થઈ જાય. તમે કહ્યું છો ખાલી આત્મા આત્મા, જો બધા આત્મા 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 કયા કરશે, એને બીજી કોઈ પેલું નહીં રહે, એકાંત ન થઈ જાય. જો પાછળ 140 ક્વેશ્ચન પણ એને રિલેટેડ છે. તો મોક્ષ માર્ગને સમ્યક અનેકાંત કેવી રીતે લાગુ પડે? તમે કહો છો જૈન ધર્મ અનેકાંત છે, અહીંયા તમે કહો છો કે સમ્યક એકાંત છે. એ મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે તો સમ્યક એકાંત છે. એક બાજુ કહો છો સમ્યક એકાંત છે, એક બાજુ કહો છો પાછું જૈન ધર્મ અનેકાંત છે, તો એવું કેવી રીતે? જો અહીંયા કે છે મોક્ષ માર્ગ પરથી પરમ નિરપેક્ષ છે અને સ્વથી પરમ સાપેક્ષ છે, એટલે પરથી જુદો છે અને સ્વ સ્વરૂપ છે, એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. સમ્યક અનેકાંતમાં બે પડખા હોવા જોઈએ ને, કે આ નથી અને આ છે. ખાલી એક બાજુ તો આ છે ઓલું પણ થઈ છે કે હા કદાચ ઓલું પણ છે એમ ને, એટલે ડબલ કન્ફર્મ કરવા માટે એમ કીધું કે મોક્ષ માર્ગ પર પદાર્થ પર ડિપેન્ડન્ટ નથી અને સ્વ પદાર્થ પર ડિપેન્ડન્ટ છે, એટલે પરમ નિરપેક્ષ મોક્ષ માર્ગ છે. જો હવે આગળ એ પ્રયોજનભૂત તત્વની હજી થોડીક વાત કરશે અને પછી એ સાત તત્વોમાં ધીરે ધીરે થોડુંક એમાં સમ્યક દર્શન, સાત તત્વોમાં સમ્યક દર્શન આદિની પછી વાત સમાપ્ત કરશે. આપણે અહીંયા સ્ટોપ કરીએ. હે જિનવાણી ભારતી તોહિ જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જિનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જિનવાણી માતનો છે.